நமோ நோயே சௌரியந்தானம் நமோ நோயே சௌசிதானம் நமோ நோயே சௌராயிரியானம் நமோ நோயே சௌஜாயானம் நமோ நோயே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய்
ஆலோசனா எட்லே சுத்த திரிகாழி திரவ சுவாவ તેને જુઓ, તેને આલોચો, તેમાં એકાગ્ર થવું એને અહીંયા આલોચના કહે છે. નિશ્ચય આલોચના છે, નિશ્ચય જોવું. સ્વરૂપ જીત કે કાળી અનંત ગુણનો સમુદાય એવો જે પ્રભુ એને જો એને આલોચવો એટલે જો અને એમાં એકાગ્ર થવું તે આલોચના છે. સર્વસંગથી નિર્મુક્ત જે આલોચના કરવા લાયક જીવ છે, જીવ કેવો છે કે સર્વસંગથી નિર્મુક્ત, એને સંગ જ નથી, કઈ વિકલ્પનો સંગ નથી. નિર્મોહ રૂપ છે, સર્વસંગથી નિર્મુક્ત છે. નિર્મોહ પરમા સાવધાનીનો બિલકુલ અભાવ છે. રાગ મોહ એટલે રાગ પરમા સાવધાનીથી બિલકુલ રહી છે. એવું જેનું ત્રિકાળી શુદ્ધ સકલ નિરાવરણ અખંડ એક સ્વરૂપ એવો જે અનગ દોષ વિનાનો અઘ નામ પુન ને પાપ એવો જે અઘ અઘ એનાથી રહીત અને પ્રભાવથી મુક્ત. એ ભાષા એકની છે. અનગ એટલે નિર્દોષ છે અને પ્રભાવથી મુક્ત છે. વસ્તુ જે છે એ તો ત્રિકાળ નિરાવરણ દ્રષ્ટિનો વિષય છે. એ ત્રિકાળ નિરાવરણ નિર્મોહ પરતર્ફના પર્યાયના વલણ વાવણ પણ એનું સ્વરૂપ નથી. પોતાનું પૂરણ જે અંતર સ્વરૂપ પર્યાયની પાછળ અંતર રહેનું તત્વ, પર્યાયની અંતર રહેનું તત્વ એ તદ્દન નિર્મુક્ત ને પરભાવથી ભિન્ન એવા પરમાત્મ તત્વને, એવું આ પરમાત્મ તત્વ જુદું કાઢે છે. બધા એક એમ નહીં, બધા આત્મા એક છે. નહી હું મારું અસ્તિત્વ બધાના અસ્તિત્વથી જુદું છે. એથી હું નિર્વાણરૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતા નિર્વાણના મોક્ષરૂપી પરણતીથી ઉત્પન્ન થતા અનંગ સુખ અંગ વિનાનું સુખ આત્માનું સુખ, અનંગ સુખ એટલે આત્માનું સુખ, અનંગ સુખને માટે નિત્ય સંભાવું છું. પૂર્ણ આનંદના પ્રગટ કરવા માટે, પૂર્ણ આનંદના અનુભવ માટે હું નિત્ય સંભાવું છું. સમ્યક પ્રકારે એને જ હું ભાવું છું. છે, આગળ લાગે માણસો છે, નીચે 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 વ્યવહાર જેમાં પર્યાય પણ નથી. દ્રેવજી છે એ તો સકળ નિરાવરણ અખંડ એક સ્વરૂપે છે, તેને હું અહીં ભાવું છું એમ કે છે. એવા પરમાત્મ તત્વને હું નિર્વાણરૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતો અનંત સુખ, નિર્વાણરૂપી પરણતિ એનાથી ઉત્પન્ન થતો આનંદ, એને માટે નિત્ય હું સમ્યક પ્રકારે ભાવું છું. આ આલોચના જેમાં વિકલ્પનો પણ અવકાશ નથી. નિર્વિકલ્પણે આત્માને જોવું, નિર્વિકલ્પણે આત્માની ભાવનામાં રહેવું, એ નિર્વાણરૂપી સ્ત્રીના સુખને ઉત્પન્ન કરવાનો ભાવ છે. અને સંભાવું છું, એની સાથે હું પ્રણમું છું, એને જ હું નમું છું. મારું વર્ણન જ પ્રણમન જ પ્રણમું છું, મારા શુદ્ધ સ્વરૂપમાં જ હું પ્રણમું છું, એ જ આલોચના છે. આ નીચે વાત બધી લોકોને આકરી પડે છે, એકાંત એકાંત કરી નવે કાઢી નાખે. આ જ અનેકાંત છે, સ્વતરફનો એક સમ્યક એકાંત નિશ્ચય નયનો વિષય છે, એ સમ્યક એકાંત જ છે. સમ્યક એકાંતમાં જે અનુભવનો પર્યાય પ્રગટ થાય એને જોવી એને નામ અનેકાંત પ્રમાણ છે. પણ સમ્યક એકાંતને આશરે જે દશા પ્રગટે એને જોવી એને પ્રમાણ કહેવાય છે. પ્રણમું છું એને સમ્યક પ્રકારે ભાવના ભાવું છું, અને એને જ હું નમું છું. પ્રણમું છું એને, પ્રણામ એને જ હું કરું છું. દેવગુરુ શાસ્ત્રને પ્રણમું છે એ તો વિકલ્પ છે. આ તો નિત્યાનંદ પ્રભુ વિકલ્પના સ્પર્શ વિનાનો ત્રિકાળી નાયક ભાવ, તેનો હું ભાવના ભાવું છું અને તેને જ હું પ્રણમું છું. આનું નામ આલોચના કહો કે ધર્મ કહો કે મુક્તિનો માર્ગ કહો, એકસો 158 થોડું ચાલ્યું થતું, થોડું બાકી 159 તત્વા વિભાવમ અખિલમ નિજ ભાવ ભિન્નમ ચિન્ન માત્રમેકમ અમલમ પરિભાવયામી સંસાર સાગર સમુતરણાય નિત્યમ નિર્મુક્તિ માર્ગપિ ન ઉમ્યમ અભેદ મુક્તમ. નિજ ભાવથી ભિન્ન એવા સકલ વિભાવને છોડીને પંચમારાના સાધુ પંચમારાના શિષ્યને કહે છે, કોઈ એમ કે આવી વાત ચોથારાની સાથે કહેનાર તો પંચમારાના સાધુ છે, અને સંભળાવે છે પંચમારાના જીવને, એને આરો બારો લાગુ પડતો નથી. આવી વાત મોટી આવા પંચમ કાળમાં કેમ કહેવાય? તો આ તો કે ગાથા ગાથા દીઠે મેં એ વાત કરી. નિત્ય વસ્તુ નિરાવરણ પડી છે અંદર, એની મહાસત્તા અનંત અનંત સુખનો સાગર છે. એવો જે ભગવાન આત્મા એના ભાવથી ભિન્ન એવા સકળ વિભાવ છોડીને, ભગવાન તો એમ કે છે કે અમારી પણ ભક્તિના ભાવને છોડીને, હા હા, સકળ વિભાવને છોડીને કીધું ને, તીર્થંકર દેવ અને સર્વજ્ઞ દેવ પરમાત્મા એના તરફનો જે ભાવ અને પ્રણમન નમસ્કાર, એ ભાવથી પણ વસ્તુ ભિન્ન છે. દેશના લબ્ધિ આવે છે ને, દેશના લબ્ધિ વિના તો થાય ને એવું આવે છે, એ તો એક વસ્તુ જણાવી. દેશના લબ્ધિ હોય છે, પણ દેશના લબ્ધિના લક્ષ્ય જે થયું જ્ઞાન, એનાથી સમ્યક દર્શન ન પમાય. સમજાય છે? એ પણ હજી પરલક્ષ જ્ઞાન છે. દેશના લબ્ધિ હોય છે, છતાં એ પણ પરલક્ષી છે. અહિયાં તો પરથી તદ્દન ભિન્ન છે ને, સકળ વિભાવને છોડીને એક નિર્મળ ચિન્ માત્ર ને હું ભાવું છું. જ્ઞાનની તો પ્રધાનતા વર્ણવી છે, બાકી આખો આત્મા, જ્ઞાન એટલે આત્મા, આત્મા અનંત ગુણની રાશિ એવો જે આત્મા, તેના જ્ઞાનને કહી અને એને ભાવું છું એમ કે છે. તેવા ચિન્ન માત્ર ને, ભાષા તો ચિન્ન માત્ર લીધી, જ્ઞાન માત્ર પણ, માત્ર કેમ લીધું કે બીજા રાગ આદિની જેને અપેક્ષા નથી, ચિન્ન માત્ર એકલો જ્ઞાયક સ્વભાવ. હા હા, એને હું ભાવું છું, એની ભાવનામાં હું છું. સંસાર સાગરને તરી જવા માટે, હા હા હા, દેહ છૂટીને આત્મા તો રહેશે, દેહનો નાશ છે પણ આત્મા તો અનાદિયાનો છે. કે છે કે હું સંસાર સાગર એ અવતાર જે છે તેને તરી જવા માટે, હા હા હા, મારામાં અવતાર અને અવતારનું બીજડું એ નથી. અવતારમાં કારણનો અને અવતારનો બેયનો મારામાં અભાવ છે. એવા સંસાર સાગરને તરી જવા માટે આણી કોઈ ભાવું છું ને આણી કોઈ સંસાર સાગર તરી જવા માટે એ અપેક્ષાથી કથન કર્યું. કરિયાઈમાં સંસાર છે એટલું જરી જણાવ્યું, પણ એનેથી તરવા માટે, સંસાર સાગરથી તરવા માટે અભેદ કહેલા ભગવાને જે મોક્ષનો માર્ગ અભેદ કીધો, વસ્તુ તો અભેદની દ્રષ્ટિ દીધી, પણ હવે અહીંયા અભેદ મોક્ષ માર્ગ કયો, જેમાં ભેદ નથી મોક્ષ માર્ગમાં, વ્યવહારનો વિકલ્પ પણ જેમાં નથી, એવો જે અભેદ કહેલો, જેને જીનેન્દ્રોએ ભેદ રહિત કહ્યો છે, એવા મુક્તિનો માર્ગ અભેદ. અહીંયા દ્રષ્ટિના વિષયની વાત નથી, અભેદ અહીંયા મોક્ષ માર્ગની વાત છે. પર્યાયમાં ભેદ નથી. એકલો અભેદ સ્વરૂપે અભેદનું ધ્યાન, અભેદના માર્ગે અભેદનું ધ્યાન. હા હા હા, એને જોવાનું આ છે. અભેદ દ્રષ્ટિથી અભેદને જોવું એ નિશ્ચય સચ્ચ આલોચના છે. આમાં કરવું હું પણ આ કરવું કઈ આવે નહીં. આ વિકલ્પ કરવો, આ કરવું, આ કરવું, કરવાનું તો આવતું નથી. ત્યાંથી ઈચ્છિત છૂટીને ઠરવાનું આવની વાત છે. અભેદ કહેલો છે પ્રભુએ, મુક્તિનો માર્ગ અભેદ કહ્યો છે. વસ્તુ તો અભેદ છે, પણ એ અભેદનો મોક્ષનો માર્ગ છે. અભેદ છે, ભેદ વ્યવહાર નહીં. વ્યવહાર મોક્ષ માર્ગે, મોક્ષ માર્ગ નહીં. અભેદ કહેલા મુક્તિના માર્ગને પણ, હા શું કીધું એને પણ કહેવા દીધું કે નિર્મળ ચૈતન્ય માત્ર નું ભાવું છું અને મુક્તિના માર્ગને પણ હું નિત્ય માનું છું, તેથી પણ લીધું. હા હા, સમજાય છે. કઈ એક નિર્મળ ચિન્ન માત્ર ને હું ભાવું છું અને અભેદ મુક્તિના માર્ગને પણ, ઓલું પણ છે ને આ પણ છે એમ. પર્યાય પણ અભેદ, અભેદ પર્યાયથી અભેદને જોતા એને ભાવું છું, અભેદને ભાવું છું, એમાં અભેદ મોક્ષ માર્ગને પણ ભાવું છું. એટલે એનાથી જ અભિદ્રષ્ટિ થાય છે. ભાવું છું નથી, અભેદથી ભેદની દ્રષ્ટિ થાય છે. અભેદ મોક્ષ માર્ગથી ભેદ, અભેદની દ્રષ્ટિ થાય છે. ભેદ મોક્ષ માર્ગથી ભેદની દ્રષ્ટિ, અભેદની દ્રષ્ટિ થતી નથી. હા હા, આ શું કામ છે? એક એક શું આચાર પોતે કે છે કે અમે તો મારા માટે બનાવ્યું છે. આ છે કલશ ટીકાવા તો ભલે એમ પદ્મમગધારી દેવ બની ગયું, પણ શ્લોકો જે છે આચાર કે મેં તો મારી ભાવના માટે બનાવ્યું, કોઈને સમજાવવા માટે, સમજવા માટે, મારી ભાવના માટે છે. હા હા, એમાં સમજવું એ સમજી જવું. ભાવના પર્યાય તરફ વળે છે ને, માટી ભાવના ભાવે છે. ભેદનો વ્યવહાર નથી, અભેદનો પર્યાય વ્યવહાર છે, જેથી એને ભાવું છે એમ કે છે. તો વ્યવહાર નહીં દ્રવ્યની અપેક્ષા. થાય તે અભેદ પ્રમાણ અહીં અભેદ દ્રષ્ટિ ટીકાઓ પર છે, એકદમ નિશ્ચય નહીં વિષય છે. અભેદમાં પર્યાય થાય અને જાણવા જાય ત્યાં પ્રમાણ થઈ જાય છે. આ તો એકલો અભેદ ચીજ છે મોક્ષ માર્ગ જે ભગવાને કહ્યો, અને જે અભેદ ચીજ મેં કહી ભગવાને એને ભાવું છું અને અભેદ મોક્ષ માર્ગને પણ ભાવું છું. બે વાત દીધી. એક સમયમાં બે ભેગું છે. એ અભેદની દ્રષ્ટિ ભેદ ઉપર છે, એટલે અભેદની ભાવના થઈ અને આ અભેદ વસ્તુની ભાવના થઈ, ભેદ મોક્ષ માર્ગની ભાવના થઈ, બે ભેગી થઈ એ કરી ભેદ નહીં. હા હા હા, એ તો આવ્યો હતો ને એકવીસમાં બોલ લખ્યા આપણને થયા. એકવીસમાં બોલમાં બેન આવે છે જ્ઞાતપાનું પણ કોકનું ચૈતન ને ચૈતન માંથી પ્રણીલી ચૈતન સ્વરૂપ જે શ્રીકાળી ભગવાન એના ચૈતન માંથી પ્રણીલી ભાવના અભેદ મોક્ષ માર્ગ જ્યાં કઈ હોય એટલે કે રાગદ્વેષમાંથી ન ઉગેલી ભાવના એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફરે છૂટક્યો. આ જો ન ફળે તો જગતને ચૌદ બ્રહ્માને શું થવું પડે એટલે શું કહ્યું. શુદ્ધ ચૈતન્યની ભાવના પરણતી એનું ફળ પૂરણ સ્વરૂપ ન આવે દ્રવ્ય પૂરરૂપે ન પ્રણમે તો દ્રવ્ય શૂન થઈ જાય. એક દ્રવ્ય શૂન થતા દરેક પ્રણતિનું પરિફળ શૂન થતા જગત શૂન થઈ જાય. સમજાય છે કઈ? ત્યાં તો આફ્રિકામાં વાત કરી હતી શરૂઆત પહેલી સાંભળતા હતા લોકો પહેલા છેલ્લા અડધી પછી થોડું પહેલા પહેલા 18 માણસ ઠીક રહ્યું. શું કે છે કે રાગ દ્વેષ રહિત ચૈતન્યની ભાવના એ ફળે છૂટક્યો. ભાવના થઈને સિદ્ધપણું થઈ જ છૂટક્યો. ન થાય જો ન ફળે તો જગતને ચૌદ બ્રહ્માને શું થવું પડે. એ પરિણામ જે ચૈતન્યના મોક્ષ માર્ગના એનો મોક્ષ જે દ્રવ્ય છે મોક્ષ એવું જે જીવની પર્યાય છે એ દ્રવ્યની પર્યાય છે. આ ચૈતન્યના પરિણામથી એ પર્યાય જો ન આવે તો એ દ્રવ્યને શું થવું પડે. એટલે દ્રવ્યમાં પરિણમન છે તેનું પરિણામ આવે છૂટક્યો. આવે એટલે ચૈતન દ્રવ્ય ટકી રહે. એમ ચાર ગતિના જે પરિણામ રાગદ્વેષવાળા છે એનું પરિણામ પણ ગતિ ન આવે તો એ ગતિ શું થઈ જાય. એમ થઈને પાંચે ગતિ શું થઈ જાય. પાંચે ગતિ શું થતા જગત શું થઈ જાય. જગત શૂન થતા દ્રવ્ય શૂન થઈ જાય. શૂન્ય થઈ જાય. હા 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 સમજાણું કઈ? રાગદ્વેષ વિનાની ચૈતન્યની ભાવના એની જે પરણતિ એનું ફળ સિદ્ધપદ પૂરણ પદ એ ફળે છૂટ્યો. ન ફળે તો એ પરિણામનું ફળ ન આવે તો ગતિ સિદ્ધ ગતિ જ ન રહે. મોક્ષ ગતિ જ ન રહે. મોક્ષ ગતિ ન રહે તો દ્રવ્યની પર્યાય ન રહે તો દ્રવ્ય ન રહે. જગતને શું થઈ જવું પડે. સમજાય છે કઈ? વાત તો ચૈતન્યના પરિણામની કહી છે પણ એમાં આખું જગત શું થઈ જાય એમ કીધું. એનો અર્થ કે જે જે પરિણામ છે તેનું ફળ આવે નહીં પર્યાયમાં પોતે દ્રવ્ય જ રહે નહીં. દ્રવ્ય ન રહે એટલે જગત શું થઈ જાય. અનંત દ્રવ્યનું પરિણામ છે તે પરિણામનું પરિણામ ફળ પૂરણ છે એ ન આવે. અશુદ્ધતાનું ફળ ગતિ શુદ્ધતાનું ફળ સિદ્ધ ગતિ એ ન આવે તો એ ચારેક ગતિ અને સિદ્ધ ગતિનો પણ નાશ થઈ જાય. સમજાણું કાંઈ એમાં જો ન ફરે તો જગતને 14 બ્રહ્માંડને સ્તન થવું પડે. અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય, એ પર્યાયનું ફળ ન આવે તો દ્રવ્ય જ નાશ ના રહે. હા 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 હા, ચૈતન્યના પરિણામનું ફળ, ચૈતન્ય મુક્તિના પર્યાય ન આવે, ગતિ ન આવે, પૂર્ણ ગતિ ન થાય, પછી દ્રવ્યનો નાશ થઈ જાય. સમજાણું કાંઈ? જેનું જરી પર્યાયનું ફળ છે, ગતિ પૂર્ણ છે, પર્યાયનું ફળ છે, પૂર્ણ એ અહીં કાંઈ તો ચેતન મળ્યું, એનું ફળ છે, ગતિ છે પૂર્ણ, અને એનું ફળ પૂર્ણ ન આવે તો પર્યાય વિનાનું દ્રવ્ય થઈ જાય. પર્યાય વિનાનું દ્રવ્ય થઈ જાય તો ત્યાં દ્રવ્યનો નાશ થઈ જાય. એક દ્રવ્યનો નાશ તો ત્યાં સર્વદ્રવ્યનો નાશ થઈ જાય. સર્વદ્રવ્યનો નાશ ત્યાં ગર્ભસ્થન થઈ જાય. એ વાત તો ત્યાં વિસ્તારથી થઈ છે, આફ્રિકામાં સાંભળનારા છે ત્યાં, તો 30 વર્ષથી ત્યાં તો ચાલે છે ને, શું કહેવાય, ટેપરીકમ ચાલે છે, વ્યાખ્યાન ચાલે છે, ઝવેરચંદભાઈ છે, ત્રિવેદીભાઈ છે, આવી ગયા ત્રિવેદીભાઈ વાંચનાર બહુ છે, સાધા નોકર, આ બધા પૈસા વાળા લાખો ફૂટી ઘણા મોટા ઝવેરચંદ ને, પણ આ છે, પણ છતાં માણસ ઘણો સંતોષ નહીં, ઘણું વંચન મીઠું આપે કે અહીંની શૈલીની વાત ઘણી મીઠી આપે. સાંભળનાર જેમ અમે ઉતર્યા હતા ધર્મસિંહભાઈને, એ તો બહુ ખુશ હતા. વેદીભાઈ વાંચે છે એટલે કે એવું આનંદ આવે કે જુવાન માણસ છે અહીં આવ્યા છે ને. હા હા, અહીં તો વાત ચૈતન્યના પરિણામથી, પરિણામ એનું પૂર્ણ સ્વરૂપ ન થાય તો એ ગતિ ન રહે. ગતિ ન રહે એટલે દ્રવ્ય જ નાશ થઈ જાય. દ્રવ્યનું પરિપૂર્ણ સ્વરૂપ છે એ પર્યાય થઈ, એ સ્થિર ગતિ થઈ, તો ચૈતન્યના પરિણામનો એ પૂર્ણ સ્વરૂપ ન થાય તો એ દ્રવ્ય જ ન રહે. દ્રવ્ય ન રહે તો એક દ્રવ્ય ન રહે તો બીજા દ્રવ્યો પણ તેના પરિણામના પરળ રૂપે ગતિ તેની ન થાય તો એ પણ દ્રવ્ય જ નાશ થઈ જાય. દ્રવ્ય નાશ થતા જગતની શૂન્યતા થઈ જાય. અગર તો દ્રવ્યનો નાશ થઈ જાય, પર્યાય એની પૂર્ણતા ન રહે, સાધન થયું અને સાધન ન થાય તો સાધન કરનારનો દ્રવ્યનો નાશ થઈ જાય. પરંતુ એમ બને જ નહીં. ચૈતન્યના પરિણામની સાથે એટલે સાધકના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે. ચૈતન્યના પરિણામ થયા છે તેને મુક્તિ થાય જ, એ થાય જ, એમાં કુદરત અનિવાર્ય બંધાયેલી છે. દ્રવ્યનો સ્વભાવ જેવો છે. સમજાય છે? કઈ ચૈતન્યના પરિણામ જે નિર્મળ છે એનું નિર્મળપણું પૂર્ણ ન આવે, એમ બને જ નહીં. પરિણામ થાય તેનું સિદ્ધ થાય એવી કુદરત સાથે બંધાયેલી છે. કુદરત એટલે દ્રવ્યનો સ્વભાવ જ એવી રીતે બંધાયેલો છે. બીજા ઇમ્બાઈ ની વાત, કુદરતી દ્રવ્યના પરિણામ ત્યાં રાગદેશ વિનાના અને પૂર્ણતા ન થાય, એ તો વસ્તુનું સ્વરૂપ ન થાય નહીં, વસ્તુનું સ્વરૂપ બદલે નહીં. ભેદ મોક્ષ માર્ગ થાય અને મોક્ષ ન થાય તો દ્રવ્ય રહે નહીં, એ પરિપૂર્ણ ગતિ ગતિ ન રહે. ગતિ ન રહેતા દ્રવ્ય ન રહે, દ્રવ્ય ન રહેતા દ્રવ્યનો નાશ થઈ જાય. સમજાય છે? કઈ? હા હા. ત્યાં પોતે સાંભળતા પણ છે ને, ત્યાં તો ઘણા વર્ષથી વાંચન છે ને, 25-30 વર્ષથી જ વાંચન છે. ચૈતન્યના પરિણામ સાથે કુદરત બંધાયેલી એટલે નિર્મળ પરિણામ સાથે શિરપદ આયા એવો દ્રવ્યનો સ્વભાવ જ છે. સાધક પરિણામ નિર્મળ થયા અને સાધ્ય ન થાય કુદરતરણ કાળમાં બને નહીં. એ સાધક પરિણામ થયા અને એને સિદ્ધપદ ન થાય ને સંસાર ભવ ભવ રહે એમ ત્રણકાળમાં બને નહીં. સંસાર ભવ રહે જ નહીં, સિદ્ધગતિ જ થાય. સિદ્ધગતિ ન થાય તો પરિણામનું ફળ ન આવ્યું, તો પરિણામનું ફળ ન આવ્યું તો પરિણામ જ નિર્થક ગયા. પરિણામ નિર્થક ગયા તો પરિણામનો ધરનાર આત્મા એનો નાશ થયો. આવું છે. જેની પહેલો આવો તો નતો થયો અહીં વિચારે, આવે ત્યારે આવે ને, કઈ પોતું ધારી રાખી કે પોતું. હા, ત્યાં આવ્યું એકદમ અંદરથી, શું કે છે આ સાધક પરિણામ. ચૈતન્યના પરિણામ થયા અને પરિણામો ફળમુક્ત દશા દ્રવ્યની દશા પરિપૂર્ણ ન થાય તો દ્રવ્ય ના થઈ જાય. દ્રવ્ય જ રહે નહીં, એક દ્રવ્યમાં રહે બીજા દ્રવ્યના પણ જે પરિણામ છે તેનું ફળ પણ ન આવે તો તે પણ ફળ વિનાની ગતિ વિનાનો તેના કારણ વિનાનું દ્રવ્ય થઈ જાય. એથી દ્રવ્યનો નાશ થઈ જાય એટલે પાંચે ગતિનો નાશ થઈ જાય. પાંચે ગતિનો નાશ થતા પાંચે ગતિનું કારણ જે દ્રવ્ય એનો નાશ થઈ જાય, દ્રવ્ય ને રહે નહીં. એવો જ વસ્તુનો સ્વભાવ છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. એ આ અનંત તીર્થંકરો એ કહેલી વાત છે. સમજાય છે, અનંત તીર્થંકરો એ કહેલી આ વાત છે. જેના પરિણામ રાગવી રહી થયા એના પરિણામનું ફળ સિદ્ધપદ ન થાય, કેવળ ન થાય, ત્રણકાળમાં બને નહીં એમ ન થાય. દ્રવ્યનો સ્વભાવ પરિપૂર્ણ છે એનો અભાવ થાય, પરિપૂર્ણનો અભાવ થતાં તેના કારણના પરિણામનો અભાવ થાય, કારણના પરિણામનો અભાવ થતાં દ્રવ્યનો પણ અભાવ થઈ જાય. સમજાવું કઈ જેવી ઝીણું છે. આ અનંત તીર્થંકરો એ કહેલી વાત છે. એમ કે દ્રવ જે છે એના જે પરિણામ છે એ પરિણામ ચૈતન્યના ચૈતન્યના પરિણામનું ફળ ચૈતન્ય પૂર્ણ થયા વિના રહે જ નહીં, એનો દ્રવ્યનો સ્વભાવ છે એમ અનંત તીર્થંકરો એ કહેલું છે. એ રીતે પરિણામનું ફળ ગતિ તરીકે પૂર્ણ તરીકે એકનું ન થાય તો બીજાનું ન થાય, તો બીજી ગતિઓના પરિણામનું ફળ ગતિ પણ એ ન થાય. એ ગતિ ન થાય તો ગતિનો ધરનાર દ્રવ્ય પણ રહે નહીં. અનંત તીર્થંકરોએ આમ કહ્યું છે. હા, આ 21મો બોલ છે. વસ્તુ નિત્યાનંદ નિત્યાનંદના પરિણામ થાય અને નિત્યાનંદ રૂપી પર્યાયની દશા પૂર્ણ ન થાય તો તે દ્રવ્ય જ રહી શકે નહીં. હા હા હા, પરિણામના ફળમાં આવું દ્રવ્ય જ રહી શકે નહીં. ફળ ન આવે અને પરિણામ રહ્યા એકલા, એ પરિણામનો કરનારું દ્રવ્ય પણ રહ્યું નહીં. હા હા, એની વાત છે. થોડી બેન ના વચન છે, વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુના સ્વરૂપ થી એ નીકળેલી વાત છે. એમ કે ના થાય એટલી સાધારણ વાત, બહુ વિસ્તાર એનો ના થાય તો શું થાય. અને અંતાતીર્થન કરવો એ કીધું કે આમ નાશ થાય તો જગત શું થાય, એટલી બધી વિસ્તારથી વાત નથી. સમજાણું કઈ? રાગ દ્વેષ વિનાના પરિણામ થાય અને એ પરિણામની પૂર્ણતા એવી સિદ્ધ ગતિ ન થાય તો સિદ્ધ ગતિ ન રહે. ગતિ ન રહે તો ગતિના કારણના પરિણામે શૂન થઈ જાય અને પરિણામો તરનાર પણ દ્રવ્ય રહે નહીં. એ રીતે ત્રણેય કાળના દ્રવ્યના શૂનપણાનો પ્રસંગ આવે. સમજાણું કઈ? અસ્તિત્વ તત્વ છે કઈ પણ ભરેલું નિરાવરણ છે, એને આશ્રય થયેલા પરિણામ એની પરિપૂર્ણતા ન થાય તો તે પરિણામની પણ શૂન્યતા થઈ જાય, પરિણામનો અભાવ થઈ જાય. પરિણામનો અભાવ થતા જેને આશ્રય થઈને દ્રવ્યનો અભાવ થઈ જાય. જેનું છે તો આફ્રિકામાં હજુ એ વખત બહુ માણસ હતું, પછી આઠ પાછળના અડધી માણસ થોડું પેલા 18-20 દુકાનમાં ધંધા છોકરાઓ નહોતી આવી શકે. આદમી મોટા મોટા આવે કોઈ નવો એક દી તો મમાસ ને ગયા હતા પાછા આરતી ના એક દી આમ બોલો ભાઈ ને એમાં ભગવાન હું એકલો છું, શું કરીશ, કેમ થાય છે કેવું કઈ જાજા માણસ ના આપણે જરૂર નથી. તમારું રોવા માંડ્યા નેરુબીમાં રોવા મળ્યા કે અહીં મહારાજા મારું ગામ અહીં 300 મેજ છેઠે, અહીં 3000 મેજ છેઠે, ત્યાંથી 300 મેજ છેઠે. અહીં આવે નહીં, હું ત્યાં રહેનારો કાયમ. હા હા, રોવા મળ્યા હું જાઉં નહીં, આપણે માણસની જરૂર નથી. જે કંઈ પાંચ પછી માણસ બેઠા છે એમ આપણે વાંચશું કહેશું. ત્યાં તો ખીચો ખીચ મન ભરાઈ ગયું, આખી મોટો હોલ. પૈસા પણ ખૂબ ખર્ચાય, 41,000 રૂપિયા ખર્ચ્યા એક બી એટલા ના, 41,000 રૂપિયા આજે. આ પરિણામનું પરિણામી ફળ પૂર્ણ ન આવે તો તે દ્રવ્ય ન રહે. દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે દ્રવ્યના પરિણામ થયા તેને પૂર્ણ પરિણતિ થાય તે છૂટજો, બીજ ઉગી પૂનમ થયા વિના રહે નહીં, નહીતર એ બીજ ઉગી જ નથી અને બીજનો ચંદ્રમા જ નથી. હા હા, તો તે બીજ જ નથી. બીજ નથી તો તે ચંદ્ર જ નથી. ચંદ્ર નથી તો તેનું પરિણામ પૂર્ણ આવ્યો નથી. હિમંતભાઈ, જેની સત્તા પૂરણ પડી છે એના પરિણામ ભાવના પ્રગટ્યા અને તેની પર્યાયમાં પૂર્ણતા થાય, જગત સંત થઈ જાય. એમ ત્રણતા બને નહી. આ અનંત તીર્થંતો કહેલી વાત છે. કારણ કે વસ્તુનું સ્વરૂપ જ આ છે. એ અનંત તીર્થંકરે કહ્યું છે. કોઈ પાનું ના રાખ્યું. જો આ વાત થઈ ને રાજનભાઈ સાંભળી નહોતી એટલે ફરીને કરેલી છે. દ્રઢ સાધક પરિણામ અને સાજ પરિણામ એનો સંબંધ છે. એ સંબંધમાં ક્યાંય તૂટ પડે તો દ્રવ્ય નો ના થઈ જાય. સમજાણું કાંઈ દ્રઢ વસ્તુ ટિકાળી સત્તાનું સત્વ છે અને એને પરિણામ વર્તમાન પર્યાયના સત્વનું સત્વ છે. આપણે તો એમાં આવી ચૌદમી ગાથામાં એમ આવ્યું નથી કે અશુદ્ધપણું એ પણ જીવનું સત્વ છે. અશુદ્ધ ગુણ નથી જ એમ કોઈ કહે તો દ્રવ પોતે નહીં રહે. કે અશુદ્ધપણાનો અંશ છે, આખું થાય છે અને અનંતા ગુણમાં પિંડથી દ્રવ થાય છે. અશુદ્ધપણાનો અંશ તો સાદી અનંત છે, એ ન માને તો દ્રવ નહીં રહે. એ અશુદ્ધપણું પણ દ્રવ્યનું સત્વ છે. વસ્તુનું પર્યાય પણ અંશે સત્વ છે, પણ આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરવા લાયક નથી માટે સત્વ નથી એમ નહીં. બીજા એમ જ કે છે ને કે એક જ આત્મા સર્વવ્યાપક છે, મલિનતા ભલિનતા આત્મામાં છે જ નહીં. પર્યાયમાં મલિનતા નથી એમ માને એ વસ્તુને દર્વને માનતો નથી. કારણ કે મલિનતાના અંશો અને નિર્મળતાના અંશો એ અનાદિ અનંત પર્યાયનો પિંડ તે ગુણ છે અને એવા અનંત ગુણ તે દ્રવ છે. તો એ જે સાદી અનંત અશુદ્ધતાનો માને એને ગુણ જ માન્યો નથી. ગુણ માન્યો નથી એટલે અનંત ગુણનો પિંડ દ્રવ્ય પણ જાણ્યો નથી. સમજાય છે કાંઈ? આવું છે. આ પણ એ કે છે, જો હું ચીન માત્ર ને બાબો છું, સંસાર સાગર ને તરી જવા માટે અભેદ કહેલા ભગવાને મોક્ષ નો માર્ગ જે અભેદ કીધો તે મુક્તિના માર્ગ ને પણ હું નિત્ય નમું છું. એને હું પરણું છું કેમ કે તેનાથી મુક્તિ મને થવાની છે. અભેદ મોક્ષના માર્ગથી મુક્તિની પર્યાય અસ્તિત્વપણે આ અસ્તિત્વથી એ અસ્તિત્વ થવાનું છે. મોક્ષના માર્ગની અપૂર્ણ શુદ્ધતાથી પૂર્ણ શુદ્ધતા થવાની છે. એ વસ્તુનું સ્વરૂપ જ એવું છે, એમાંથી ફેરફાર કઈ પણ કરે ઓછું અધિક વિપરીત દ્રવ્યો નાશી જશે. એટલે કે એની સત્તામાં શ્રદ્ધામાં સત નહીં રહે. સત જેવું છે જીવણું છે, જીવણું છે તેવું એની શ્રદ્ધામાં નહીં રહે. એને તો દ્રવ્ય દ્રવ્યના પરિણામ ને એનું ફળ કે એની દ્રષ્ટિમાં આવ્યું નથી. થાય છે બીજ ઉગી ને પૂનમ, થાય બીજ ઉગી ને પૂનમ ન થાય તો ચંદ્રમાં રહી શકે નહીં. ભલે અપૂર્ણ છે ને એનાથી પૂર્ણ થયું, પણ ફળ એનું એની જાતનું છે. અભેદ મોક્ષ માર્ગ એ પૂર્ણ મોક્ષ ની પર્યાયની જાતનો માર્ગ છે, કદાચ નથી. એ પ્રગટ દશા થઈને મોક્ષ ન થાય. સત્તો નહીં રહે, પર્યાય નહીં. સાધક દિશા પ્રગતિ કુદરત બંધાયેલી છે કે ત્યાં સાધ સિદ્ધ પદ થાય ન થાય, દ્રવ્યનો નાશ થઈ જાય, અનંતા તીર્થન કરો એમ કહેલું છે. સમજાણું કઈ આવી વાત છે. હા એ કીધું, હું ચિન્માત્ર આત્માને ભાવું છું. ભાવું છું એ તો પર્યાય છે. સંસારને પી જવા માટે એ અશુદ્ધતાના અભાવ મેં માટે અભેદ કહેલા ભગવાન જનેન્દ્ર મહારાજ એવા મુક્તિ માર્ગ ને પણ એટલે નિજ ભાવથી બિન સંગળ વ્યવહારથી છોડી એક ચિન્હ માત્ર ભાવું છું, તે મુક્તિ માર્ગ ને પણ હું નિષ્ ભાવું છું. પણ શબ્દ ભાવું છે એટલે થાય છે, મારામાં મોક્ષનો માર્ગ થાય જ છે. સંતોની વાણી આ છે, દિગમ્બર સંતોની આ વાણી છે. બુદ્ધને કહે છે આર્તિગાથમાં એમાં આવ્યું છે ને, પ્રતિભૂત શિષ્ય એને કહે છે પંચમારાના સંત, પંચમારાના અબદ્ધ પ્રતિભૂત જીવને કહે છે, અને પંચમારાનો અપ્રતિભૂત જીવ ચારિત્રને પ્રાપ્ત કરે છે, પરિપૂર્ણ કરે છે. આઠ તરીકા સમય અને તે ખરે નહીં, એ વાત પ્રગટ દશા થઈ પડે નહીં. એમ અપ્રતિબદ્ધ થતા ગુરુ પાસે સાંભળીને એની પોતાની યોગતાથી દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યા, એ પંચમહારાના પ્રાણીની પર્યાય પણ પડવાની નથી. સમજાણું કઈ અપ્રતિહત ભાવને પોકાર કર્યો છે, અપ્રતિહત ભાવનો ઢંઢેરો પીટ્યો છે. પરિશ ફરીશ દ્રવ્યનો નાશ થાય તો પરિશંકા થઈ રહી, તને પરિશ ને આવી વાત નથી, ફરીશ ની વાત છે. છૂટે પૂરણ થતી એમને ક્ષોભસમ છે એનો થાય છે છૂટક્યો, અને તે કેવળ જ્ઞાન લીધે છૂટક્યો. પંચમારાનું ક્ષોભસમ જ્ઞાન સૂક્ષ્મ સંકેત થાય સંકેતનું કારણ છે, થાય છે છૂટક્યો છે, અને એમાંથી કેવળ જ્ઞાન થઈ છૂટક્યો છે. મેં તો હસું નહીં રે, પરિણામ અને પરિણામનો ફળ બે ન રહે તો પરિણામનો પરિણામનો ફળનો ધરનાર તો રહે નહીં. તો બેનની ભાષા આવી છે, સમજાય છે કાંઈ. અંદર માં ભાવ ભાવમાં છે, ત્યાં કઈ ભૂખ ફૂંકડતું નથી. એવો જ આવ્યો છે ને, એવો જ છે. ભૂખી ને યાદ કરીને કે હું પડતું નથી ત્યાં. મુક્તિ ના માર્ગ ને પણ હું એ ગાથા થઈ 109 110. શું અસ્તિત્વ નો પોકાર છે, વિસ્તાર નો પોકાર છે, પૂર્ણ સત્તા નો સ્વીકાર, પૂર્ણ પ્રભુ નો સ્વીકાર. એ પૂર્ણ થઈ છૂટક્યો. જે હું અંદર માં છે હું પૂર્ણ પર્યાય માં હવે છૂટક્યો, નહી તો દ્રવ્ય રહી શકશે નહીં, જગત નહી રહી શકે. સત્તા નો અસત્તા થઈ જશે. કેવું કોઈ ત્રણ કાળ માં બને. સમજાણું કઈ સમુદિઠું સકીય પરિણામ શબ્દ ભર્યો છે તેને પરિણામી ભાવ કરશે, અર્થમાં પરિણામી ભાવ કરશે. છે કર્મ તરું મૂળ છેદ નું સામર્થ જે પરિણામમાં સ્વાધીન તે સંભાવ નિજ પરિણામ આલુંછન કયા ગયું ને. પરિણામી ભાવ સ્વભાવ હોવાને લીધે ગયું ને પ્રગટ થયો છે ને એ અપેક્ષા વાત છે. પરિણામી ભાવ તો પણ એને પ્રગટ થવાનું નથી એટલે છે જે નહીં નહીં થઈ. ભગને પરિણામિક ભાવરૂપ પારિણામિક ભાવરૂપ એમ સમજ છે. પારિણામિક ભાવ એવો સ્વભાવ પરમ સ્વભાવ છે, પરમ સ્વભાવ છે. ધર્મજીવને પરિણામી ભાવ સ્વરૂપ સ્વભાવ હોવાથી પરમ સ્વભાવ પોતાનો સ્વરમ સ્વભાવ છે. સ્વનામ પોતાનો જે ભાવ છે પૂરણ પરિણામી ભાવ, એ ભાવવાન એવો આત્મા એનો જે સ્વભાવ છે, સ્વભાવવાન નો જે સ્વભાવ છે. ભગને તો પૂર્ણ શુદ્ધ જ છે, પર્યાયમાં પ્રગટ થતો નથી. પંચમ ભાવ અધિકારી ચાર વિભાવ ભાવોમાં અગોચર છે. દ્રવ સ્વભાવ એ ઉદયકાદી ચાર વિભાવ સ્વભાવને અગોચર છે. સાયક ભાવને પણ અગોચર કહી દઉં, એનો અર્થ કે સાયકને આશ્રય થતું નથી એમ કે છે. અહીં તો ચારે ભાવને અગોચર કીધું, એનો અર્થ એને આશ્રય પ્રગટ ભાવને આશ્રય પ્રગટ થાય છે. તેથી ચારે ભાવ ઉદયાગરી વિભાવ સ્વભાવને અગમ્ય છે, એટલે ક્ષાયક ભાવને આશ્રય અગમ્ય છે. સુખ સંભાવ અને આશ્રી અગ્નિ જણાય છે, ઉપસમ ભાવથી જણાય છે, સહાયક ભાવથી જણાય છે, છતાં અગોચર છે, એને આશ્રિત થતા અગોચર છે. પર્યાય નું આશ્રય કરવા જાય સહાયક નો તો અગમ્ય છે. સમજાણું કઈ શબ્દ તો આમ છે, મુદિરાચાર વિભાવ સ્વભાવ ને અગમ્ય છે, સહાયક ભાવ ને પણ અગમ્ય છે આત્મા. એનો અર્થ અગમ્ય છે, પર્યાય ઉપર લક્ષ કરતા તે અગમ્ય છે, દ્રવ્ય ઉપર લક્ષ કરતા તે ગમ થઈ શકે છે. પછી કે ને ઘણા એકાંત છે રે, એકાંત છે. હવે ક્રમબદ્ધ ની વ્યાખ્યા ભાઈ સારી મૂકી છે, ક્રમબદ્ધ નું પુસ્તક આવ્યું છે ને, મને કઈ ખબર નહોતી તે મને ત્યારથી માહિતી સાંભળતી. ક્રમબદ્ધ છે ત્યારથી મારું દિલ ફરી ગયું. રહી એને સાંભળીને કેટલાકને જોઈએ તો આગળ પુરુષાર્થ ની ચિંતા દેખો. ક્રમબદ્ધમાં પુરુષાર્થ છે, નહીં એનો નિર્ણય દ્રવ્યને આશ્રય થાય છે, નાયક ભાવના તેથી તે પુરુષાર્થ છે. પરિણામિક સ્વભાવ છે એનો પુરુષાર્થ થયો એ તો હતી, કાલ લગભી પણ તે સમય હતી, એ સમયની કે નિમિત્તનો ભાવ જે છે એ સમય સ્ત્રોત એક સમયમાં પાંચે સમવા એક હાયક હોય છે. મારે એવું જીણું બહારની પ્રવૃત્તિમાં ચડાવી દીધા ને, એટલે આ અંતરમાં દ્રષ્ટિ કરવી એને મુશ્કેલી પડી જાય છે. વસ્તુ તો જ્યાં દ્રષ્ટિ કરવી છે એવું સ્વરૂપમાન છે, છે તેની દ્રષ્ટિ કરવી છે. દ્રષ્ટિમાં વિપરીત આવે છે, ભગવાન છે, પરમાત્મા છે. હા હા હા, એવો જે ચાર ભાવ સ્વભાવ સહાયક ને એક કેવળ જ્ઞાનની સહાયક ભાવને પ્રજન એટલે કે એક પર્યાયના લક્ષ્ય થતું નથી, એથી ચાર ભાવના ગમ. બાકી તો સોક્ષમ સહાયક ને ઉપસમ ભાવને ગમ્ય છે. થાય અર્જુન કીધું
વચન ગુરુદેવ.